શ્રોતા મિત્રો, નવરાત્રિના ઉપક્રમે છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમે તમારી મુલાકાત કરાવી રહ્યા છીએ ભારતથી આવેલા કલાકારો તેમજ સિડનીમાં, મેલબર્નમાં, ઓસ્ટ્રેલિયામાં રહેલા આપણા ગાયક અને સંગીત કલાકારો સાથે. આજે તમારી મુલાકાત કરાવું છું હેમલ જોશી સાથે. હેમલ, વેલકમ ટુ SBS રેડિયોઝ ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ.
આભાર નીતરબેન.
હેમલ, સિડનીમાં જ્યારે પણ સંગીતના કાર્યક્રમો થાય છે, ખૂબ બધા ફિમેલ સિંગર્સ જોવા મળે છે નવા નવા. મેલ સિંગર્સમાં ખાસ કોઈ નવું આવ્યું નથી. તમે ઘણા વખતથી સિડનીમાં સંગીતના કાર્યક્રમોમાં પરફોર્મ કરતા આવ્યા છો, સંગીત સાથેનો તમારો સંબંધ જરા જણાવી શકશો?
ચોક્કસ નીતલબેન, સંગીતમાં ખાસ તો કોઈ તાલીમ નથી લીધી, પરંતુ સંગીતમાં મારી રુચિ એ વારસાગત છે. ઘરમાં મોટી બહેન અને મમ્મીએ સંગીતનું વાતાવરણ આપ્યું અને સમજ પણ આપી, એમ કહેવાય. મમ્મી મારી વર્ષોથી વેરાવળ ખાતે નવરાત્રિમાં ગવડાવે છે, એટલે નાનપણમાં મમ્મી પાસે સ્ટેજ પર બેસવા મળતું એ બાને જાણે અજાણે ઘણા ગરબાઓ અને સંગીત સાંભળ્યા, ઘણા દુહાછંદ પણ ગણગણ્યા, અને એ કારણે મારામાં એક સંગીતની સમજ કદાચ વિકસી, એવું કહેવાય. વિદ્યાનગર ખાતે હું ભણવા ગયો ત્યારે યુથ ફેસ્ટિવલમાં પણ ગીત સંગીત અને નાટ્ય પ્રવૃત્તિઓને ખાસો વેગ મળ્યો, અને સ્ટેજની મારી સાચી સમજ પણ વિકસી, અને સાથે સાથે એક લગાવ પણ વધ્યો, એમ કહેવાય. અને દર વખતે કંઈક ને કંઈક નવું કરવું, સંગીતમાં કંઈક ને કંઈક નવું શીખવું એવી મારી ધગશ પણ હતી, એટલે મોટી બહેન પાસે કંઈક ને કંઈક શીખતો રહ્યો. એટલે એને કારણે આમ કહેવાય કે સંગીતમાં ગાવામાં અને એકાદ બે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં પણ મારી ખાસી અભિરુચિ રહી અને ખાસો લગાવ રહ્યો. અહીંયા નીતલબેન કહું કે ઓસ્ટ્રેલિયા આવ્યો ત્યારે ખબર નહોતી કે મને આવો કોઈ ચાન્સ મળશે, આવો કોઈ ક્યાંય ગાવાનો મોકો મળશે કે એવું કોઈ એવું મગજમાં હતું નહીં. પરંતુ ઓસ્ટ્રેલિયા આવ્યો ત્યારે મારા એક મોટા ભાઈ એવા નાગર મિત્ર છે, એમના પ્રયત્નથી અનાયાસે જ નવરાત્રી કલ્ચરલ ગ્રુપ સાથે ઓળખાણ થઈ. એટલે મારી ગાયકી તો આમ સામાન્ય છે, પરંતુ દુહા છંદ અને રાસ ગરબામાં કાઠિયાવાડી લઢણને કારણે ગાયકીને થોડી નજરઅંદાજ કરી મારી સિડનીના લાઈક જાણીતા ગાયકો સાથે મને ગાવાનો મોકો એમણે આપ્યો NCG. એટલે આ રીતે આ ગ્રુપ સાથે પણ જોડાયો. 2006 હું કદાચ જોડાયો આ ગ્રુપ સાથે. આ સાથે ગ્રુપમાં જોડાયો ત્યારથી નવું શીખવા અને સમજવા તો મળ્યું, પણ આમ જેમ જેમ નવરાત્રિમાં રાસ ગરબા લાઈક ધાર્મિક લાગણીઓનું જે સ્થાન છે એ જાળવીને કંઈક પીરસવાનો પ્રયત્ન કર્યો, કારણ કે નવરાત્રી કલ્ચરલ ગ્રુપ એક પારિવારિક પ્રોગ્રામ છે, એટલે એને કારણે એ બધા દાયરામાં રહીને પણ ઘણો આપવાનો પ્રયત્ન કર્યો. પણ આ રીતે મારી સંગીતની જર્ની અહીંયા ઓસ્ટ્રેલિયામાં ચાલુ થઈ.
તમે નવરાત્રી કલ્ચરલ ગ્રુપ સાથેનો તમારો સંબંધ હમણાં જ તમે જણાવ્યો, આ ગ્રુપ વિશે થોડી વધુ માહિતી આપી શકશો અને તેમના આવનાર ગરબાના કાર્યક્રમ વિશે પણ?
ચોક્કસ ચોક્કસ. મારી જાણ મુજબ 1972 શ્રી પ્રતાપભાઈ અમીને અન્ય ગુજરાતી કુટુંબ સાથે મળીને કોઈના બેકયાર્ડમાં સિડનીમાં નવરાત્રીનો પ્રારંભ કરેલો, અને સમય જતા જેમ જેમ ગુજરાતી જનોની સંખ્યા વધી તેમ તેમ નવરાત્રીની ઉજવણી કોમ્યુનિટી હોલમાં શરૂ થઈ, અને એ પણ સ્થાનિક કલાકારો એટલે લોકલ જે કલાકારો હોય એના સાથે મળીને તે લોકો નવરાત્રી કરતા. એમાં કોઈ વ્યાપારિક સંસ્થાનો ભાગ નહોતો, પરંતુ જેમ જેમ સંખ્યા વધતી ગઈ, ગુજરાતીઓની સંખ્યા વધતી ગઈ, એમ 1984 કે 1985 મારી જાણ પ્રમાણે એ લોકોએ ગુજરાતીઓ ત્યારે વસતા ગુજરાતીઓનો મત લીધો અને નવરાત્રી કલ્ચરલ ગ્રુપની એમણે સ્થાપના કરી. અને આ સ્થાપના પછી એક કોમ્યુનિટી બેઝ સંસ્થા રહે એવા એમના સતત પ્રયત્નો છે. આ ગ્રુપમાં કાંતિભાઈ ગોકાણી અને પ્રતિભાબેન ગોકાણી તથા દિનેશભાઈ અને નીલિમાબેન શાહ એ વર્ષોથી એના મેમ્બર રહ્યા છે. આ ગ્રુપમાં પણ ઘણા ઘણા ફેરફાર તો આવ્યા જ હતા વખત જતે. 1990 જ્યારે ગુજરાતી સમાજની સ્થાપના થઈ ત્યારે બંને સાથે મળીને સિડનીમાં નવરાત્રીની ઉજવણી કરતા, શનિવારે નવરાત્રી કલ્ચરલ ગ્રુપવાળા કરતા અને રવિવારે ગુજરાતી સમાજ કરતું. પરંતુ કોઈ કારણોસર જ્યારે 2001 બંને જણાએ છૂટા પડવાનું નક્કી કર્યું ત્યારે ગુજરાતી સમાજે તેમની એક સ્વતંત્ર રીતે નવરાત્રીની ઉજવણી કરવાની શરૂ કરી, અને એ લોકોએ ભારતથી અથવા તો ઓવરસીઝથી આપણે કહીએ તો કલાકારોને બોલાવવાના શરૂ કર્યા. જ્યારે નવરાત્રી કલ્ચરલ ગ્રુપ છે એ વર્ષોથી એક જ વેગથી ચાલ્યું આવતી સંસ્થા છે, એમણે સ્થાનિક કલાકારોને લઈને જ ઉજવણી કરવાનું નક્કી રાખ્યું. એમનો સમય પણ એમણે સમય અને એ પણ એક પહેલેથી છેલ્લા 30 એમણે એક જ રાખ્યો છે કે નવરાત્રી જ્યારે શરૂ થતી હોય ત્યારે એના પહેલા શનિવારે નવરાત્રીની ઉજવણી સિડનીમાં કરવી, અને એ લોકો વર્ષોથી એને વળગીને રહ્યા છે. એનસીજી આમ તો એ લોકોનું શરૂઆતની નવરાત્રી મેનાઈના હાઈસ્કૂલમાં થતી હતી, મેનાઈ હાઈસ્કૂલ હોલમાં થતી હતી. પરંતુ વખત જતા એ લોકોએ ત્યાંથી લિવરપુલ ઉજવણી મૂવ કરવી પડી, એમ લિવરપુલના માઇકલ વેન્ડન એક્વેટિક લેઝર સેન્ટર છે એમાં મૂવ કરવી પડી. એટલે છેલ્લા 3 વર્ષથી એ લોકો લિવરપુલમાં નવરાત્રીની ઉજવણી કરે છે. અને લોકોનો એવો અભિપ્રાય હતો કે મેનાઈ થોડું વધારે દૂર પડી જતું હતું, અને હવે જેમ જેમ લિવરપુલ અને પેરામેટા જેમ ગુજરાતીઓના મુખ્ય હબ, મુખ્ય સેન્ટર, મુખ્ય મથક બની રહ્યા છે, તો જેમ જેમ નજીક આવો તો તેમ તેમ લોકો વધારે આની ઉજવણીનો લાભ લઈ શકે. તો એનસીજી એક નોન કમર્શિયલ ઓર્ગેનાઇઝેશન આપણે કહીએ તો કોઈ ખોટું નથી, કારણ કે એમાં એ લોકો કોઈ પણ જાતના વ્યાપારિક સંસ્થાઓને એમાં સંડોવતા નથી, કે કોઈ પણ જાતના પોસ્ટર્સ ડિસ્પ્લે કરતા નથી, કે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કરતા નથી. એ લોકો કોમ્યુનિટીમાંથી જ જે પણ ડોનેશન આવે, વોલન્ટરી ડોનેશન આવે, અથવા તો ટિકિટના એકદમ રિઝનેબલ ભાવ રાખીને લોકો બસ આવીને ઉજવણી કરી શકે, નવરાત્રી માણી શકે બેસીને પરિવાર સાથે, એ જ એમનો મુખ્ય હેતુ રહ્યો છે. એટલે એ કારણોસર એનસીજી એ થોડું બધા કરતા મને એમ લાગે થોડું અલગ છે. અને વર્ષોથી એ લોકો પોતાના આ એક અડગ અંદાજને વળગી રહ્યા છે, અને માં અંબાની આરાધના આપણે કરીએ, અને એકદમ સામાન્ય ઉજવણી જેમાં વધારે પડતા ફિલ્મી ભપકાઓ કે દેખાવ ના હોય.
એટલે એનસીજીએ 1972થી તેમની ઓળખ જાળવી રાખી છે, આજ સુધી ક્યારેય કોઈ કમર્શિયલ ઓર્ગેનાઇઝેશન સાથે ઇન્વોલ્વ નથી થયા. અને બીજું એક ખાસ જાણવા લાયક કે બીજા બધા ઓર્ગેનાઇઝેશન ઘણા બધા ઇવેન્ટ્સ કરતા હશે, એનસીજી ઓનલી ફોકસિસ ઓન નવરાત્રી.
સાચી વાત છે, સાચી વાત છે. અને મેઇનલી તો એમ હોય છે કે બ્રેક ઇવન કરે, એટલે જે પણ પૈસા આવે એનાથી જે કોમ્યુનિટી, જે હોલ એમણે બુક કર્યો હોય અથવા તો જે પણ થોડો ખર્ચો થયો હોય સાઉન્ડ સિસ્ટમમાં, એ બધો એમાં જાય. એમાં એમાં પણ જો એમને સરપ્લસ એમાઉન્ટ હોય છે તો એ લોકો એને મંદિરમાં કેવી રીતે ડોનેશન કરતા હોય છે.
હેમલ, એનસીજીની આટલી સારી ઓળખાણ આપી, વિગતે તેની વાત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
આભાર નિતલબેન, અને હું SBSના શ્રોતા મિત્રોને પણ કહું કે અમે લોકો શનિવારે 27 સપ્ટેમ્બરે 6:30 વાગે માઇકલ એક્વેટિક લેઝર સેન્ટરમાં લિવરપુલ ખાતે આ ઉજવણી કરવાના છીએ, અને ચોક્કસ આવો અને ઉજવણીનો લાભ ઉઠાવો.
થેન્ક યુ.
આવજો.